આપણે સાથે મળી અને નમસ્કાર મહામંત્રથી મંગલાચરણ કરીએ અને સામાયિક બાંધો છો એ તમારું ચાલુ રાખજો.
ઓમ નમો હરિહંતાયમ, ઓમ નમો સીતાયમ, ઓમ નમો આયરિયારમ, ઓમ નમો ઉરજાયારમ, નમો
મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ પરમ ઉત્કૃષ્ટ એવું આ નવકાર મંત્રનો પ્રાપ્ત થવું એ મારા ને તમારા જીવનમાં કોઈ અકસ્માત નથી. આપણા જીવનમાં વર્તમાન કાળમાં જે પણ સંજોગો, જે પણ પરિસ્થિતિ અને જે પણ અવસ્થા આપણને પ્રાપ્ત થાય છે એ પૂર્વે કરેલા આપણા શુભ અને અશુભ કર્મનું ફળ છે. એટલે જેમ કહેવાય કે લોટરી લાગી, એમ મને તમને નવકાર મંત્રની લોટરી લાગી નથી. આ આખી એક પ્રોસેસ છે. કોઈ પણ આત્મા અનાદિ અનંત ભૂતકાળમાં અનંત કાળ સુધી અજ્ઞાન કરે છે. એટલે જીવાત્મા કેવું કહેવાય, એ જીવાત્મા જ્યારે અવ્યવહાર રાશિમાં હતો, નિગોડના ઘરમાં હતો, એ વખતે અનંત કર્મો વડે એ ઘેરાયેલો હતો, બંધાયેલો હતો, અનંત કર્મ પુદ્ગલ એના આત્માના પ્રદેશ ઉપર હતા. એવો આત્મા જ્યારે નિગોડમાંથી બહાર આવે ત્યારે આ જીવાત્માને નિગોડમાંથી બહાર લાવવામાં કયું તત્વ કામ કરે, કયું પરિબળ કામ કરે? તો જ્ઞાની કહે છે કે જેમ આપણે ક્યુમાં ઉભા હોઈએ, એક લાઈનમાં ઉભા હોય અને ધીમે ધીમે એક એક વ્યક્તિ જેનો નંબર આવતો જાય એ વ્યક્તિ ત્યાંથી ખસી જાય તો એના પછીના નંબર વાળાને આગળ આવવાનો ચાન્સ મળે છે. એવી જ રીતે આ લોકમાંથી એક આત્મા જ્યારે અનંતતા અનંતતા એટલે કે બધા જ કર્મોનો ક્ષય કરે અને સિદ્ધ ગતિમાં જાય ત્યારે એક જીવાત્મા આ જે અવ્યવહાર રાશિની શાસ્ત્રથી નિગોદ છે એમાંથી બહાર આવે. એટલે હું ને તમે આ લોકમાં અત્યારે જે વર્તમાન અસ્તિત્વ આપણું વ્યવહાર રાખીમાં છે અનંતો કાળ એ નિગોદમાં રહે ત્યારે એ જીવાત્માને પરિભ્રમણ ન હોય. શું ન હોય? પરિભ્રમણ ન હોય. મરણ હોય પણ મરીને ત્યાં ને ત્યાં જન્મે એ ગતિમાં છે. ઇન્દ્રિયના અવ્યવહાર રાશિ વાળો જીવ ત્યાં મરે અને ત્યાં જન્મે એવો જીવનો અનંત કાળ જાય. પણ જયારે કોઈ એક આત્મા પોતાના પુરુષાર્થ હોય, આત્મકલ્યાણ કરીને સિદ્ધ ગતિને પામે એટલે આ લોકમાં એક જગા ખાલી છે. આ ઇકોલોજી કહીએ છીએ ને આપણે, આખા સંસારમાં બધું વ્યવસ્થિત તંત્ર છે. આ કશું એક્સિડન્ટ નથી. કાંઈ પણ બની રહ્યું છે એની પાછળ એક આખી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનો આપણે એક પાર્ટ માત્ર છીએ. તો આવા પાર્ટ રૂપે હું ને તમે અનંતો કાળ નિગોદના ઘરમાં હતા. એટલે જ્યારે એક આત્માએ સિદ્ધગતિ પ્રાપ્ત કરી એ વખતે જે સૌથી આગળનો જીવ હતો એને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવાનું બને. જો આ ટર્મિનોલોજી છે, તમને કદાચ આ બે શબ્દ આમ અવ્યવહાર રાશિ અને વ્યવહાર રાશિ એટલે બોલું તો તમને શું સમજ પડે? ન સમજાય ને? તો આટલો પહેલો પુરુષાર્થ એ હોય કે આપણે જૈન કુળમાં જન્મ્યા, જૈન શાસ્ત્રો સમજવા હોય, જૈન થિયરી સમજવી હોય અને જૈન વિજ્ઞાન જો આપણે જાણવું હોય તો આપણે થોડી ટર્મિનોલોજીને પણ શું કરવી પડે? સમજવી પડે. અવ્યવહાર રાશિ એટલે કે રાશિ એટલે જથ્થો. રાખી એટલે જંગલો. આ લોકમાં આ મારીને તમારી આજુબાજુમાં અવકાશ એટલે કે આપણે શું કે શ્રેષ્ઠ તત્વ છે, બરાબર ને? તો આ શ્રેષ્ઠની અંદર પરમાત્માના જ્ઞાનમાં દેખાય કે એક એક ગોળો એટલે એક રાઉન્ડ જેને બોલ કહેવાય એવા પણ અસંખ્યાતા શરીરવાળો એક એવા અનંત જીવો આપણી આજુબાજુમાં છે. પણ એ જીવો કશું વિકાસ નથી કરતા, પતન નથી કરતા, એ જેમ છે ને તેમ એનો અનંત કાળ નીકળે છે. હવે એવા અવ્યવહાર રાશિના જીવ કહેવાય કે જેનો મારો આ જીવ જયારે જન્મ્યો છે, આપણે કેવડા છે ઉંમરમાં કેટલા ચાલે છે, અનંત કાળથી આપણે છીએ અને અનંત કાળ સુધી રહેવાના. કેવી રીતે? આત્મા સ્વરૂપે શરીરનો નાશ થાય, શરીર નવું ધારણ કરે, પણ આત્મા તો અખંડ છે. પણ એની એક ભૂમિકા એવી છે, તેમાં એના આત્માને નથી વિકાસ, નથી પતન, રિમેન છે. આવી ભૂમિકાને અવ્યવહાર રાખે છે. હવે એ સૂક્ષ્મ જીવ છે, આમ તો આત્મા સૂક્ષ્મ જ છે, અરૂપી છે, એટલે સૂક્ષ્મ છે, અરૂપી છે, પણ એના શરીરો દેખાય છે. આપણે કંદમૂળ છે એનો આત્મા પણ ના દેખાય, કારણ કે એક કોઈના નાકા ઉપર જે કંદમૂળ રહે એની અંદર જ્ઞાની શું છે કે અનંતા જીવ છે. હવે આપણને એના શરીર પણ ના દેખાય, તમે એક કોઈના નાકા ઉપર કંદમૂળ નીકળી મૂકો એમાંથી તમને એના એક અનંતા તો કોઈ પણ ન થાય, ખાલી એક એક વન ડોટ ડોટ ડોટમાં વિભાઈ જાય ને તો પણ ના થાય, છતાં પણ જ્ઞાનીને દેખાય, પણ એમાં એનું શરીર દેખાય છે. જ્યારે જે સૂક્ષ્મ નિકોટ કહી હતી એનું તો શરીર પણ જગતને જોવામાં ન આવે, કંદમૂળ આપણને દેખાય છે, પણ આ જે સૂક્ષ્મ નિંગોટ છે એનું શરીર પણ આપણને જોવામાં આવતું નથી. એટલે આવા અનંતા જીવો આજ સુધીમાં ભગવાનને કોઈ પૂછે ને કે બેન આજ સુધીમાં કેટલા જીવો સિદ્ધગતિમાં ગયા, અનંતકાર ચાલે છે એનો, તો ભગવાનનો જવાબ એ હતો કે હજુ એક અવ્યવહાર રાશિનો એક નિગોટનો જે ગોળો છે એમાંથી નીકળેલા પણ તમામ સિદ્ધ નથી થયા. એક ગોળામાંથી પણ બધા જીવો સિદ્ધ નથી થયા. તો આવા તો કેટલા છે? અનંતા. હવે આટલા જીવો છે લોકમાં અને એમાં મારો ને તમારો વારો અહીંયા સુધી આવ્યો, એટલે આપણે એની વાત કરીએ છીએ કે આવા અનંતા કાળ સુધી અવ્યવહાર રાશિમાંથી નીકળ્યા પછી એક સિદ્ધગતિના આત્મા ગયેલા આત્માએ આપણો વારો આપણો નંબર લગાવ્યો. એટલે આપણા પિતા કોણ કહે ખરેખર? વ્યવહારમાં આપણને કોઈ પૂછે તમારા પિતા કોણ, તો આપણે આપણા પિતાને નામ આપીએ. પણ નાની કે છે એને તો તારા વર્તમાન કાળના શરીરનો જન્મ આપ્યો, પણ આ લોકમાં તમે નથી તો કોઈ એક સિદ્ધ ના મળે. એટલે મારું ને તમારું જીન્સ જો તપાસવામાં આવે તો કોના જેવું હોવું જોઈએ? એ સિદ્ધ પરમાત્મા જેવું. એટલે આત્માની દ્રષ્ટિએ આપણું ને એનું જીન્સ એક જ છે, પણ એના જીન્સમાં એના શરીરમાં એટલે શરીર નથી આત્મા છે, આત્માને જ શરીર હોવું એ અપેક્ષા છે. તો એની અંદરમાં જે અનંતા ગુણ છે એ બધા ગુણ આપણા આત્મામાં પણ અખંડપણે એવા નેવા છે. પણ ફરક શું પડ્યો કે એનો આત્મા કર્મરહિત થઈ ગયો ને આપણે કેવા છીએ? કર્મ સહિત છે. એટલે આ કર્મ સહિત હોવાને કારણે જ્યારે આપણે વ્યવહાર રાશિમાં આવીએ એ વખતે વ્યવહાર રાશિ એટલે જેને પ્રેક્ટિકલી આપણે ક્યાંય ને ક્યાંય અનુભવી શકીએ, જોઈ શકીએ, જેના શરીર પણ દેખાઈ એવા હોય, ભલે બેક્ટેરિયા છે, વાયરસ છે, એ આપણને પ્રત્યક્ષ જ દેખાતા, પણ કોઈ સાધન વડે તો દેખાય છે ને. ત્યારે ગમે એટલા દુનિયાના સાધન ભેગા કરો, સર્વાસિદ્ધના દેવતાનું અવધિ જ્ઞાન પણ કામે લગાડો તો પણ એ સર્વાસિદ્ધનો દેવતા કેટલો ક્ષેત્ર જીવે ખબર? ઉપરમાં પોતાની ધ્વજા એનું વિમાન ધ્વજાનો જેટલો ભાગ છે ત્યાં સુધી, એટલે ઉર્ધ્વ લોકમાં માત્ર એક એને સિદ્ધ શિલા ના દેખાય. શું ના દેખાય? સિદ્ધ શિલા. અને નીચે તો લોકના તળિયા સુધી જીવે, આટલું વિરાટ અવધિ જ્ઞાન હોવા છતાં એ સિદ્ધના આત્માને પણ આ સૂક્ષ્મ જીવો સૂક્ષ્મ રાશિ ન દેખાય. તો હું ને તમે હવે જે રાશિમાં આવ્યા એ શરીરવાળું હોવાને કારણે અનેક કારણોસર દેવતાઓ પણ જોઈ શકે, અનેક પ્રકારના સાધનો વડે પણ જોઈ શકાય, એટલે એને વ્યવહાર રાશિ કહેવાય. આવો વ્યવહાર રાશિમાં આવેલો જીવ એ કેવી રીતે હું ને તમે આજે મનુષ્ય બન્યા તે કેવી રીતે બન્યા છે? તો જ્ઞાની આપણને કહે છે કે આપણે અવ્યવહાર રાશિમાં હતા ને, મધ્ય વ્યવહાર રાશિમાં આવ્યા એટલે કેન્દ્રીય વાળો, તો એ કેન્દ્રીય વાળો જ હતો, પણ એ સૂક્ષ્મ એ કેન્દ્રીય હતો, હવે માદર એ કેન્દ્રીય છે. ટર્મિનોલોજીમાં સૂક્ષ્મ એટલે કેવડી સિવાય જેને કોઈ ન જોઈ શકે, અને માદર એટલે નરી આંખે ન દેખાય પણ કોઈ માધ્યમ વડે એને જોઈ શકાય. નરી આંખે દેખાતા હોય ને એ મોટા જીવ છે, પણ નરી આંખે ન દેખાય પણ કોઈ ને કોઈ સાધનમાં એનો સબ્જેક્ટ બની જાય. જેમ કે આપણે માઇક્રોસ્કોપ મૂકીએ, લેબોરેટરીમાં ટેસ્ટ કરીએ તો વાયરસ દેખાય છે, તો એને એને કેવા કહેવાય? બાદર જીવ કહેવાય. તો આવા બાદર જીવ તરીકે એકેન્દ્રિયમાં જીવ આવે તો નિગોદ જે છે એમાં સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. તો જે અવ્યવહાર રાશિ છે એ સૂક્ષ્મ નિગોદ, અને બાદર એટલે દેખાયેલી પણ કંદમૂળ વગેરે એકેન્દ્રિયના જીવો છે ને એને બાદર નિગોદ કહેવાય. આપણે એમાં આવ્યા. હવે એમાં આવ્યા પછી મેં તમે એવો શું પુરુષાર્થ કર્યો કે આપણે મૂળમાંથી નીકળીને ફૂલ સુધી પહોંચ્યા, તો એક જ વૃક્ષમાં મૂળિયું પણ છે, થળ પણ છે, ડાળી પણ છે, પાન પણ છે, ફૂલ પણ છે ને ફળ પણ છે. તો જે મૂળ છે એ ક્યારેય પણ ધરતીની બહાર એની મેળાએ આવી શકતું નથી, એટલે એનો આખો આયુષ્યનો કાળ શેમાં જાય? અંધકારમાં જાય, ગરમીમાં જાય, એને ન કલર મળે, ન એને જાત જાતના ફૂલ આવે, ન પાન આવે, એટલે એનો આખો ભાવ શેમાં વહી જાય? ધરતીમાં. પણ ધીમે ધીમે એ થળમાં આવે તો બહાર આવે, પછી એમાં પાન આવે તો કલર આવે, ફૂલ આવે તો સુગંધ પણ વધારે આવે, એમાંથી ફળ પણ પાકે. તો આ વિકાસ કહેવાય. શું કહેવાય બેન? પણ કોઈ પણ જીવને આ વિકાસ કરવામાં એક જીવ થળ બને, એક જીવ મૂળ બને, એક ફૂલ બને, એક ફળ બને, તેમાં એના પૂર્વના કર્મોનો શું કહેવાય? સંયોગ. એટલે કેટલાક કર્મ ઓછા થાય ને તો જીવ ધીમે ધીમે વિકાસ કરે. એટલે આપણે બધા ક્રમિક વિકાસથી છલાંગ મારી નથી આવ્યા. શું નથી આવ્યા બેન? છલાંગ નથી મારી. છલાંગ મારવાનો અવસર હવે છે. મનુષ્ય ભાવમાં આવ્યા પછી આપણે છલાંગ મારીએ, પણ આ અકામ નિર્જરાનો કાળ કહેવાય, ઇવોલ્યુશન છે. શું કહે? આ રિવોલ્યુશન નથી. આવું ઇવોલ્યુશન મારા તમારા આત્માએ અનંત કાળ પહેલા કર્યું, અને પરિણામે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા, અને એકેન્દ્રિય પણ આપણે પાછો અનંતો કાળ કાઢ્યો. કેવું કાઢ્યો? અનંતો કાળ. જેમાં એક જ ઇન્દ્રિય હતી, માત્ર શરીર. પોટેન્શિયલી પોસિબિલિટીઝ અંદરમાં શક્યતા એ આપણી પંચેન્દ્રિય સુધી બનવાની હતી, પણ આપણને ચાન્સ મળે તો પણ એ જીવ શું ન કરી શકે? ત્યારે ત્યારે બીજી ઇન્દ્રિય પ્રગટ ન કરી શકે. એટલે કેન્દ્રિયમાં શક્તિ ન હોય એ જીવ પંચેન્દ્રિય કેમ બને? એટલે શક્યતા હતી, પણ એના સંજોગ એવા ન બને કે પંચેન્દ્રિય થાય. તો આવો એકેન્દ્રિયનો જીવ ત્યારે અકામ નિર્જરા કરે. તો જૈન ટર્મિનોલોજીમાં બે શબ્દ છે, એક સકામ અને બીજી અકામ. સકામ એટલે ઈચ્છાપૂર્વકની, અને અકામ એટલે ઈચ્છા વિના પણ કર્મને કરવાનો યોગ મળે. એટલે કેન્દ્રનો જીવ છે એ જીવાત્મા પૃથ્વીનો હોય, પાણીનો હોય, અગ્નિનો હોય, વાયુનો હોય અને વનસ્પતિનો હોય, એ બધા જીવને જીવ માત્રને જીવવું ગમે છે. શું ગમે છે? જો પરમાત્મા મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો, હે પરમાત્મા, આ સંસારમાં રહેલો જે જીવ છે એનું પહેલું લક્ષણ છે? તો પરમાત્માનો જવાબ હતો કે પ્રત્યેક જીવનું કોમનમાં કોમન અને અપવાદ વિના બધા જીવને જે ગમે છે એ જીવવું ગમે. સૌવે જીવા ઈચ્છંતિ જીવ્યું ન મરી જીવું તમહા પાણી વહમ ઘોરમ નિગંતા પજયંતિ ણમ. ભગવાને શું કીધું? કે સર્વ જીવોને જીવવું ગમે છે. એટલે કોઈ પણ જીવનું જીવન છીનવી લેવું, કોઈ પણ જીવનું મૃત્યુ કરવું અને કોઈ જીવનો વધ કરવો એ મહાઘોર પાપ છે. પરમાત્માએ તેમની પાપને વ્યાખ્યા કેવી રીતે કરી દેવી? કે કોઈ પણ જીવનું જીવન લઈ લેવું એ સૌથી મોટું પાપ. એટલે જૈન દર્શનનું કેન્દ્ર શું બન્યું? કરુણા, અનુકંપા, દયા, કોમ્પેશન. આનું નામ કહેવાય હૃદયની કોમળતા. હવે એ સમજ ક્યારે આવે? ક્યારે મન મળે ત્યારે આવે ને. આ મન મળતા આપણો જે તમને વાત કરું છું કે નૌકાર મંત્ર એક્સિડન્ટલી નથી પડ્યો, જેમ કુળમાં જન્મ વગર પ્રયત્ન નથી થયો. આ સમજ, આ પર્યુષણ આદિ આરાધન કરવાના દિવસો છે એવી તક આપે એવું કુળ અનાયા છે, એટલે કે વગર મહેનતે નથી મળ્યું. તો કેમ કર્યું હશે, શું કર્યું હશે? તો જ્ઞાની કહે છે કે આવું લક્ષણ શિવને જયારે ખબર પડે, એ કાળ આવતા પહેલા આપણે એટલા બધા પ્રયત્નમાં અકામ પણ ઈચ્છા વિના પણ અનંત દુઃખો વેઠ્યા, એટલે ચંદ્રનો જીવ અનંત પ્રકારે વેદના ભોગવે છે. અત્યારે આ પૃથ્વી છે, પાણી છે, અગ્નિ છે, વાયુ છે, વનસ્પતિ છે, એ બધા સામે નજર થાવ તો આ ધરતી છે એને ખોદવામાં આવે છે, એને ચૂરો કરી નાખવામાં આવે છે, એને શરીરમાંથી ઉખાડીને આપણે ખાણો હોય ને ખાણો માઇન્ડ, એમાંથી જયારે પથ્થર વગેરે છૂટા પડે ને ત્યારે એ નિર્જીવ થવા માંડે, એને નિર્જીવ થવા માંડે. એટલે જયારે તમે પાણીને કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરો, આ પાણીનો પ્રવાહ જાય છે આજુબાજુના કિનારામાં, ધૂળ રેતી માટી વગેરે એની સાથે સ્પર્શ પામે છે, એ વખતે એનો સ્પર્શ માત્ર પાણીના જીવ બનાવી નાખે, એટલે એને મૃત્યુનો નિમિત્ત બને. કોણ? તો કે એનો પ્રવાહ ઉપરથી પડતો તડકો, અંદરની ગરમી, અંદરના જળચરોના શરીરનો સ્પર્શ, આ જળચરોનો શરીરનો સ્પર્શ માત્ર થાય ને તો પણ પાણીના જીવ મરવા માંડે, એ અતિ કોમળ જીવ છે. એટલે આવા અનેક પ્રકારે પાણીનો જીવ પણ વેદના ભોગવે, એના કારણે એના વેદની અકર વખરવા માંડે. કેટલા પણ જીવ છે કેન્દ્રના, એ બધા ઈચ્છા વિના પણ આવા કર્મના ઉદયોને ભોગવીને પોતાના કર્મ ઓછા કરે છે. આના માટે મેં તમને એક દાખલો આપ્યો છે પેલા, પણ કદાચ તમે ત્યારે હાજર હો કે ન હો, એક લાકડાનું પાત્ર હોય અને લાકડાના પાત્ર ઉપર અનેક પ્રકારના માટીના લેપ લાગી ગયા છે, માટીના લેયર છે, અને એ પાત્રને આપણે પાણીમાં નાખીએ, એ પાણીમાં થવાને કારણે, વજન હોવાને કારણે એ તળિયે ખોટી ગઈ, એટલે બોટમ સુધી નીચે ગઈ. હવે ત્યાં એ પાણીનું પાણીના પ્રવાહમાં એ બોટમમાં રહેલા પાત્ર ઉપર, પાત્ર એટલે વાસણ સાધન, પાણીનો પ્રવાહ થપાટા મારે પ્રવાહમાં અથડે, પાત્ર આમામ આમામ થયા કરે, એના પરિણામે માટી ખરે કે ના ખરે, તો જેટલી માટી ખરી એને નિર્જરા કહેવાય. નિર્જરા એટલે જરી જવું, ખરી જવું. આપણે નિર્જરા પર દવા કરીએ છીએ, આત્માના પ્રદેશ ઉપર કર્મ લાગ્યા છે. આપણું મુખ્યમાં મુખ્ય કામ હોય તેટલું જ છે કે કર્મને શું કરવા છે, એમાંથી ખંખેરવા છે. આપણે સમયે સમયે અનંતા કર્મનો ઉદય ચાલે છે, પણ કમનસીબી એ છે કે જેટલા આત્માના પ્રદેશ ઉપરથી કર્મ ખરે છે ને એના કરતાં વધારે આપણા પાછા નવા બાંધીએ છીએ, એટલે આપણો કૂવો ક્યારેય ખાલી થતો નથી. પણ આમાં અકામ નિર્જરા થઈ, કારણ કે એને બાંધવાની સંભાવના એટલી વધારે નથી, પણ ખરવાની સંભાવના 24 કલાક છે. એટલે એ પાત્રમાંથી જેટલી રેતી ખરે ને, જેટલી ધૂળ ખરે, માટી ખરે, એટલું પાત્ર અંદર ઉપર આવે, હલકું થાય જરાક તો ઉપર આવે, એમ કરતાં કરતાં એટલી બધી રસ ખરી જાય, એટલે સપાટી પર આવે. આમાં કોઈ એને કશી હેલ્પ નથી કરી, માત્ર કાળ ગયો, સમય જતો ગયો અને એને વેદના ભોગવી, એટલે કર્મ ભોગવ્યા વિના ખતમ થતા નથી. આ બીજો કિસ્સો, કર્મ વાળા છીએ અને કર્મના ઉદય ચાલે છે, અને એ કર્મ આપણને એનો ભોગવટો એટલે અનુભવ પણ કરાવે છે, એને પણ પીડા થાય. એ બોલી ન શકે, કોઈ માણસ મૂંગો હોય એના મોઢા, અથવા તો બોલી શકે પણ એના મોઢામાં ટેપ મારી દેવામાં આવે, એની આંખ બંધ કરી દેવામાં આવે, એના શરીરને એટલું ટાઈટ બાંધી દેવામાં આવે, અને ત્યાર પછી એને ફટકારવામાં આવે, એને પીડા આપવામાં આવે, એ તરફડી ન શકે, એ છટપટાઈ ન શકે, એ આંખમાંથી વેદના બતાવી ન શકે, મુખ્યથી ચીસ પાડી ન શકે, પણ એને વેદના થાય છે નહીં. એવી વ્યવસ્થા સંસારના આ જીવોની છે, એનું આપણે અભિવ્યક્તિ નથી થતી, એનું એક્સપ્રેશન નથી, પણ વેદના તો જેટલી મને ને તમને થાય એટલી જ વેદના એને થાય છે. હું ને તમે વેદના ભોગવીએ તો આપણું વેદનીય કર્મ ખર્યું કહેવાય, એવી રીતે એના કર્મો ખરે છે. એમ કરતા કરતા એ જીવ પંચેન્દ્રિય સુધી પહોંચે, પંચેન્દ્રિયમાં આવ્યા પછી એની પાસે ધીમે ધીમે જો બે ઇન્દ્રિયમાં આવ્યો ને તો એને જીભ મળી, એટલે એટલું શરીર હતું, પછી નાક મળ્યું, પછી આંખ મળી, પછી કાન મળ્યા, આવું 5 ઇન્દ્રિય પણ આવે, પણ પછી મન ના મળ્યું હોય તેથી કેવો કહેવાય, અસંગની, અસંગની. જૈન ધર્મમાં સંગની શબ્દ મન સાથે જોડાયેલો છે. જે જીવને મન હોય એ બધા જીવો સંગની કહેવાય, અને જે જીવોને મન ન હોય, 5 ઇન્દ્રિય છે પણ શું ન હોય, મન ન હોય, અને આપણને વ્યવહારમાં દેખાય ને બેન, આ બધા જ સિગ્નલ છે જે આપણે જોઈએ છીએ પાંચ ઇન્દ્રિયવાળા, એ બધા અસંગી નથી, સંગી છે. પણ એનું મન મનુષ્ય જેટલું વિકસિત નથી, એટલે તમે એને જાણો તો ટ્રેનિંગ કરી શકો, એટલે પોતાની મેળે ડેવલપ ન થાય. જો કોઈ જીવમાં તમને અપવાદ દેખાશે, એક્સેપ્શન દેખાશે, ઘણી વાર આપણને એની વિડીયો જોવા મળે છે કે ડોગ કોઈ કેટને મદદ કરે છે, અથવા કોઈ કેટે પોતે બાળકને મદદ કરી, આવા ક્યાંક એક્સેપ્શનલ દાખલા દેખાય. પણ એમાં શું હોય કે પૂર્વના ઉદય વડે એની સંજ્ઞામાં એટલી જાગૃતિ આવી ગઈ હોય, એને એ જીવ સાથેનો એનો અનુબંધ એવો હોય કે પૂર્વના ભાવમાં એ જીવ એને બચાવવાનો નિમિત્ત બન્યો હોય, એટલે એના કારણે આ જીવને ક્યારેક અપવાદ રૂપે જાતિ સ્મરણ જેવા ભાવો વડે, પૂર્વની સ્મૃતિ વડે, પૂર્વે પામેલા સંસ્કારના કારણે કોઈ જીવ એવું વર્તન કરે. બાકી તો જો ચકલી અમેરિકામાં હોય કે ઇન્ડિયામાં હોય, એ ચકલી આજ સુધી માળો જ બાંધે છે, બીજું કંઈ કરે નહીં. આટલો કન્ટ્રી ડેવલપ થાય હે તો એનું ડેવલપમેન્ટ બર્ડને આવે. 1 લાખ વર્ષ પહેલા પણ પંખી માળો જ બાંધતા, આજે મારા માંડી કેમ ભાઈ આટલી વાર એનો માળો તૂટી જાય, આટલી વાર એને પંખીઓ હેરાન કરે છે, એના બચ્ચાઓને ખાઈ જાય છે, એના પંખી બચ્ચામાં એનું બચ્ચું પડી જાય છે. તો પણ એ વિચારીને મારો એવી શ્રેષ્ઠ જગ્યાએ કેમ ના બાંધે, કારણ કે એનું બાંધતું નથી, મન નથી. લખેવાની વાત એ છે કે મારો અને તમારો વિકાસ ક્રમિક રીતે ઇવોલ્યુશનની જેમ અનંતકાળથી આ ગતિમાં આપણે આવ્યા અને પરિણામે મનુષ્ય બન્યા. હવે આપણી પાસે મન મળ્યું, પાંચ ઇન્દ્રિયો ઉપરાંત મન મળ્યું, એટલે હવે આપણી વિચાર શક્તિને એક ચાન્સ મળ્યું. હવે આ જ વિચાર શક્તિ વળી મારી ને તમારી સામે આ જગત દેખાય, આ બધું આપણે જોઈએ. હવે આપણા મનમાં જે દિશા આવે, જે રિએક્શન આવે, એ બધા કેવા હોય છે? કોઈ પણ એક વ્યક્તિ છે ને, એના જોવાના તરીકા, જોવાના નજરિયા, જોવાનો એંગલ. એક વખત એમ કહેવાય છે કે સ્ત્રી છે, યુવાન છે, સુંદર છે, અને નર્તકી છે, ડાન્સર છે, અને એના મન ઉપર અનેક પ્રકારના ઘરેણા ભરેલા છે, અને અચાનક એને રસ્તામાં હાર્ટ એટેકથી મરણ થઈ જાય, એનું ડેડ બોડી પડ્યું છે. હવે ડેડ બોડી પડ્યું છે ત્યાં ઘણા બધા લોકોનું ટોળું છે. આ ડેડ બોડીને જોઈને બધા જીવો એક તરફો વિચાર કરે, કેવી રીતે વિચારે? તો ગુરુદેવો આપણને સમજવા માટે કહે છે કે ત્યાં ઉભેલા જીવોમાં એક ચોર હતો, કે જે હંમેશા હરિયાણા ચોરના રહે છે, સ્ત્રીઓના અંગ ઉપરથી ચેન્જ થશે. એને વિચાર આવે છે કે આ સ્ત્રી અહીંયા બધાની વચ્ચે મરણ પામી, એને બદલે જો કોઈ એકાંત ખૂણામાં પડી ગયો હોય તો હું શું કરત? એના ઘરેણા ચોરી વ્યક્તિઓ, અને એક યુવાન છે જે કામી પુરુષ છે, એટલે કે વધુ પૂરતો વાસના મુખ્ય છે, એ વિચાર કરે છે કે આ સ્ત્રી જો મરણ ન પામી હોય અને મને મળી હોય તો હું એની સાથે સંસાર સુખ ભોગવી લે. બરાબર છે? તો એના વસ્ત્ર અલંકાર જોઈને કોઈને એના તરફ આકર્ષણ થાય છે, અને જ્યારે એક સંત છે એ વિચારે છે, પેલું એક શિયાળ છે, શિયાળ ફોક્સ, એ લોકો માંસાહારી પ્રાણી, એને વિચાર આવે છે કે આ ટોળું ખસે, અહીંથી બધા લોકો જતા રહીએ, તેના બોડીમાંથી શું કરવું? માંસ લેવું. અને એક સંત છે એ વિચાર કરે છે કે જુઓ આટલી સુંદરતા, આવું યૌવન, આટલો વૈભવ, આટલો અલંકાર, આટલી એની જીવનની તમામે તમામ સુખ સગવડ, અને છતાં પણ અકાળે એનું અહીંયા મરણ થઈ ગયું, એટલે સંસારમાં સાર નથી. વસ્તુ એકની જ છે પણ બધાના એંગલ જુદા કેમ થયા? તો કોણે શિયાળ બનાવ્યો, કોણે કામી પુરુષ બનાવ્યો, કોણે ચોર બનાવ્યો, અને કોણે સંત બનાવ્યો? કોણે બનાવ્યો? કોણે બનાવ્યું? પૂર્વમાં પ્રીવિયસલી જ્યારે એનું જીવન વિકાસ પામતું હતું, એ વખતે કોઈ સંત મળે, કોઈ જ્ઞાની મળે, અને જ્ઞાની એના વચન બોલે. શું આપણને જ્યાં સુધી કાન ન હોય ને ત્યાં સુધી જીવને વિકાસ થતો નથી. કાન પાંચમી ઇન્દ્રિય છે, એટલે આપણે શ્રાવક માટે શબ્દ જે વાપરીએ ને એમાં શ્રવણની મુખ્યતા છે. સ્ત્ર એટલે સાંભળે, શ્રોતા, વ એટલે વિવેક કરે, અને ક એટલે કાર્ય કરે. શ્રાવક કોને કહેવાય? ખાલી સાંભળે નહીં, ખાલી વિવેક ના કરે પણ સાથે શું કરે એનો અમલ પણ કરે. એટલે આપણે નહીં તો શો કાચે રહે, જો ભગવાનની વાણી સાંભળનાર આવે ને એ બધાને શો કાચે રહે, પણ ભગવાનની વાણી સાંભળીને જે વિવેક કરે કે આમાં એ શું હે એટલે છોડવા જોઈએ, ઉપાદેય એટલે આગળ વાળી જોઈએ, અને જ્ઞેય એટલે જાણવા જોઈએ. કોઈ પણ વસ્તુ આપણા કાનમાં પડે ને તો આપણે શું કરવાનું છે, એમાંથી વિવેક કરવાનો છે કે આમાંથી જાણવા યોગ્ય કેટલું, આદરવા યોગ્ય કેટલું અને છોડવા યોગ્ય કેટલું. ત્યારે આપણે તો બધું જ સાંભળીને માત્ર જાણવા યોગ્ય રાખીએ. શું કહીએ છીએ, ઘરમાં જાણવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે કે છોડવા યોગ્ય છે? શું છે પિતાબેન? હે, ધર્મ ધર્મ ત્યારે આપણે બધા એ ધર્મ જાણવા યોગ્ય રાખીએ. શું રાખ્યું છે? આજ વ્યાખ્યાન સાંભળી રહ્યા, આજ પ્રવચન સાંભળી રહ્યા, આજે આપણે લેક્ચર સાંભળી રહ્યા, ઘરે ઓનલાઈન જોઈ લીધું. શું કર્યું બેન? જો આ સગવડ અને અગવડ બંને શીખ્યું. આ વર્તમાનમાં સાધનો ઉપલબ્ધ થયા એને આપણને શું કર્યું બેન? પ્રમાદી બનાવી દીધા. જો સંજોગ ઓછા કરીએ ને એ સગવડ છે, પણ આપણે એમાં આળસને પોષણ કરીએ છીએ. વર્તમાન કાળમાં જ્યાં સુધી બેન ઓનલાઈન નહોતું કરતું તો આપણે હાજર રહેતા. હવે હું તમને પૂછું બેન કે તમને ફૂલની સુગંધ લેવી હોય તો ફૂલની સુગંધ તમે ઓનલાઈન માણી શકો? હે, રાખો ને આખો બગીચો સામે સાઈડ ખોલો અને આખી દુનિયાના ફૂલો તેમાં ભર્યા છે એને તમે જોયા કરો, તમને સુગંધ આવશે. હવે કદાચ સાયન્સ એમાં 3D, 4D કરે અને માનો કે એમાં એવી પણ કરામત મૂકે કે તમે સાઈડ ખોલો ફૂલ પણ દેખાય, સાથે સ્મેલ પણ આવે, પોસિબલ છે એ આવશે. પણ તમને એ ફૂલ પાસે ગયા પછી એની જે પ્રાણ શક્તિ મળે, શું મળે? ફૂલની પોતાની જે પ્રાણ શક્તિ એ તમને અંદરમાં મૂકેલા સ્પ્રેના સુગંધીદાર દ્રવ્યો હોય એ પ્રાણ શક્તિ મળશે નહીં મળે. તો આપણે પરમાત્માનો ફોટો ઘરમાં રાખી દઈએ છીએ પણ તો પણ અહીંયા સુકામ આવીએ છીએ, કારણ કે એના પ્રાણ શક્તિને સ્પર્શ આવીએ. વચ્ચે એક વસ્તુ તમને કહી દઉં બેન કે આપણે બધા એ પરમાત્માજીની પ્રતિષ્ઠા કરીને ત્યારે કોઈના મનમાં પ્રશ્ન ના આવ્યો કે આમાં પ્રાણ કોનો છે? ચાલો મને કહો કે આમાં પ્રાણ કોનો છે? આ ભગવાન આદિનાથ છે, ભગવાન મહાવીર સ્વામી છે, ભગવાન પાર્શ્વનાથ છે, એ બધા અત્યારે ક્યાં છે? ક્યાં છે? સિદ્ધિ લોક. તો ત્યાં એને પ્રાણ હોય? આપણે જૈન દ્રષ્ટિએ 5 ઇન્દ્રિયોના 5 પ્રાણ, મન પ્રાણ, વચન પ્રાણ, કાય પ્રાણ, આયુષ્ય પ્રાણ અને શ્વાસોશ્વાસ પ્રાણ, આ 10 એ 10 પ્રાણ એમાંનો એક પણ પ્રાણ સિદ્ધ પરમાત્માને નથી. બરાબર ને? આપણે જૈન ટર્મિનોલોજી પ્રમાણે વાત કરીએ તો એ પરમાત્મા તો સિદ્ધ ગતિ નથી, ઇમ્યુનિટી, એ કદી પણ પુનરાવર્તન ન કરે, નીચે આવે ના. તો આપણે શું કરીએ? શું કરીએ? બરાબર, સાંભળો, ગુણોની સ્થાપના કરી. પણ આપણે વ્યવહારમાં જે પ્રાણ શબ્દ બોલીએ છીએ એ 5 પ્રાણ છે, એમાં 5 પ્રાણમાં આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે. તેનાથી પંચમહાભૂતથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 પ્રાણ કહેવાય છે. તો આ તીર્થંકર પરમાત્માઓ ત્યારે લોકમાં હતા અને એને જે પ્રાણ શક્તિઓ છોડી હતી, એના પ્રાણ શક્તિઓ હર સમય નીકળતી હોય ને, એ પોઝિટિવ પ્રાણ કેવા હોય? એ પોઝિટિવ પ્રાણ, એ પ્રાણ આખા અંતરિક્ષમાં હંમેશા માટે સચવાઈ જાય, એ તો રહે જ છે. તો જ્યારે મંત્ર શક્તિ બને એ પ્રાણને આહ્વાન કરવામાં આવે. શું કરવામાં આવે? અને આચાર્ય ગ્રંથો પોતાની પ્રાણ શક્તિ, પોતાના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ જે પંચમહાભૂત છે એને શું કરે છે? બંનેને એકત્ર કરે છે અને ત્યાર પછી આ મીડિયા છે, મીડિયમ શું છે? ઓબ્જેક્ટ છે. એની અંદરમાં ઉત્તમમાં ઉત્તમ ઓબ્જેક્ટ તરીકે આપણે સુખડનું લાકડું, શીશમનું લાકડું, આરસપાન, સોનું કે ચાંદી, આવા સ્ફટિક વગેરે જે કિંમતી દ્રવ્યો છે એના પ્રતિનિધિ બનાવીએ છીએ અને એમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલો પ્રાણ એ ધાતુ સાથે ઓતપ્રોત થઈ જાય, સુધી જાય ચાર્જ કરી દે. આપણું લોખંડ છે ને એને તમે તપાવો તો લોખંડના અણુ અણુમાં અગ્નિ પ્રસરી જાય કે ન પ્રસરી જાય, પછી તમે હાથ હજારો તો આપણે દાઢી જાય, કારણ કે અણુ લોખંડના અણુ થી સેનાવાળા થઈ ગયા, અગ્નિવાળા થઈ ગયા. એવી રીતે પ્રતિમાજીમાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ પ્રાણ વડે એ પ્રતિમાજીના અણુ ને અણુ શું કર્યા છે, પ્રાણવંતા કર્યા. શું કર્યા? પ્રાણ ચેતના વડે ચેતનવંતા કર્યા. હવે એનો પ્રાણ આપણા પ્રાણમાં સાથે જોડવો છે આપણે. એટલે જયારે સંતો વિચરણ કરતા હતા પણ વચ્ચે એવો કાળ આવ્યો, ખૂબ દુકાળો પડ્યા અને પરિણામે સંતો વિચરવાનું ઓછું થઈ ગયું. અમુક નાના નાના ગામો સુધી તો ક્યારેય સંતો પહોંચે નહીં અને જૈન ધર્મનો પ્રભાવ ત્યાં ધીમે ધીમે ઘટવા માંડે, એટલે લોકો અન્ય ધર્મોથી પ્રભાવિત થઈ ગયા અને એના કારણે જૈનત્વની જે ઊંચાઈ છે એને સ્પર્શવાનું એ જીવો માટે પોસિબલ નહોતું. એવી વખતે આચાર્ય ભગવંતોએ એક વ્યવસ્થા વિચારી કે આ જગા ઉપર એક જિનાલય જો બનાવવામાં આવે તો લોકોને એકત્ર થવા માટે શું મળશે? બેન, આજે તમને બધાને પણ પ્રદેશમાં આવ્યા અને વિચાર્યા તો એકત્ર થવા માટે તમને એક ઓબ્જેક્ટ જોઈએ ને, તો બધા પહેલા કોઈના ઘરે ભેગા થતા, ગમે તેમ કરીને આપણે પરિવર્તનમાં પ્રતિક્રમણ વગેરે કરતા, તો આપણને નિમિત્ત બનતું ને કે આપણું જૈન સેન્ટર બન્યું. પરિણામે આપણે બધા ભેગા થયા એમ જ્યારે એક સેન્ટર બનાવ્યું, એક જગા મૂકી ત્યાં એક મંદિર બનાવ્યું, એમાં વિચાર કર્યો કે અહીંયા લોકો આવે એમ શું કરી નહીં, અહીંયાનું શું કરશે? બધા જીવો તો જ્ઞાની નથી, બધાની પાસે જ્ઞાન નથી કે પ્રવચન સ્વાધ્યાય કરશે, તો બધા જીવો તપસ્વી નથી, કાંઈ બેસીને તપસ્યા કરશે, બધા જીવો બધું કરશે નહીં, તો ઓછામાં ઓછું એને કંઈ એવી પોઝિટિવિટી મળે. એટલે એને શું કર્યું બેન, આ પાવર સ્ટેશન છે. આપણા મંદિરો શું છે ભારતીય સંસ્કૃતિના, એ પાવર સ્ટેશન છે, ગેસ સ્ટેશન છે, કે ત્યાં આવો અને તમે ચાર્જ થઈને જાઓ. તેની અંદર આ જે શુદ્ધ પંચમહાભૂત છે, પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ, એ દ્રવ્યને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. હવે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી જે તમે અહીંયા આવો છો એ વખતે આપણે લગભગ મોટાભાગના મંદિરોમાં, માત્ર જૈન નહીં, તમે હિન્દુ મંદિર લેશો કે કોઈ પણ જગ્યાએ જોશો, તેની અંદરમાં ચાર પાંચ દ્રવ્ય, હલ્દી, કંકુ, ચંદન આવી વસ્તુઓ તિલક તરીકે વપરાય છે. આ બધા જ પૃથ્વી તત્વ છે, એમાં સુગંધ છે, જે દ્રવ્ય છે ને એમાં સુગંધ નામનું જે તત્વ એ પૃથ્વી તત્વ કહેવાય. તો એના વડે આપણી આ આંગળી પૃથ્વી તત્વની આંગળી છે. આ આંગળી પૃથ્વી પાંચ આંગળી છે ને, આ છે પૃથ્વી, આ પાણી, આ અગ્નિ, આ વાયુ અને આકાશ. આ પાંચ આંગળીઓ આપણને પાંચ તત્વના એરિયલ છે. તમારે આખા યુનિવર્સમાંથી આ પાંચ તત્વ લેવા છે ને, આ આંગળીઓથી કરો ને ત્યારે આપણને એમાંથી વાયુ તત્વ આવે છે. આવી રીતે આપણે બગાડશું આવે ને તો આપણે શું કરીએ છીએ, શું કામ કરીએ છીએ, આકાશ તત્વ જાણીએ છીએ. એને અગ્નિ તત્વ સાથે જોડવાથી આકાશ તત્વની વૃદ્ધિ થાય છે. એટલે આપણને જ્યારે બગાડતા આવે ને ત્યારે આપણને ઓક્સિજનની જરૂર છે, એના કારણે આપણને બગાડતા આવે છે. તેમાં આપણને અંદર જવામાં રોકાવાય છે ઓક્સિજન, એટલે આમ કરવાથી આપણું બગાડતું અટકી જાય છે. કારણ કે આ વાયુ આકાશ તત્વ છે, એટલે આના આ મુદ્રા વિજ્ઞાન તેની વાત આપણે પછી કરશું. પણ કહેવાની વાત એ છે કે આ પૃથ્વી તત્વની આંગળી વડે પરમાત્માજીના એનર્જી પોઈન્ટ ઉપર જે 9 પોઈન્ટ છે ત્યાં આપણે ચંદન વડે તિલક કરીએ. તે વખતે આપણો એ ભાવ છે, હે પરમાત્મા, તમે છોડેલી આ લોકમાં જે ઉદ્ગત જે પવિત્ર અને પાવન એવી પોઝિટિવ જે પૃથ્વી તત્વ છે એ હું પામવા માટે આવી છું. આજે આપનો સ્પર્શ કરીને મારામાં આપના પાવન એવા પોઝિટિવ પૃથ્વી તત્વનો મને સુમન કરવો છે, લાભ લેવો છે. એટલે આપણા પૃથ્વી તત્વ સાથે પરમાત્માનું પૃથ્વી તત્વ પ્રાણ પ્રતિષ્ઠિત છે તે એનો આપણે શું કર્યો છે, એને ખેંચી શક કર્યું છે. તમે પરમાત્માજીનો સ્પર્શ કરો ને ત્યારે આપણને અનુભવ થવો છે, પણ આપણે તો કામ પતાવવું છે. શું કરું બેન, આપણી પૂજા થઈ છે એમાં અનુભવ નથી આવતો, આ ક્રિયા નથી બેન, આ ક્રિયા નથી, એ પરિણામ આપી શકે છે, એ આપણને રિઝલ્ટ આપી શકે છે, પણ આપણે વિધિ બનાવી દીધી એટલે બાહ્ય ક્રિયા થઈ ગઈ, આ જળ ક્રિયા નથી. આપણે આવ્યા, તમે ગેસ સ્ટેશનમાંથી પેટ્રોલ ભરો છો, પછી અંદરમાં આંકડો બતાવે ન બતાવે કેટલા લીટર ગયો, પણ ધારો કે આંકડો ન બતાવે તમે આત્મા પાઇપ લઈને ઉભા જ રહ્યો તો ગાડી ચાલે ખરી? તમે શેર કરો છો ને કે મારી ગાડી ભરાવી કરી, તો તમે ક્યારે મેં શેર કર્યું કે પરમાત્મા તમે સ્પર્શ કર્યા પછી મારા આત્માની અંદર કાંઈ પાવન તત્વ પ્રત્યુ કે પૂજા કરવા આવ્યા પહેલાના અને પૂજા કર્યા પછીના આપણે કાંઈ બદલાયા ખરા? તો આપણે પૃથ્વી તત્વનો સ્પર્શ કર્યો, પછી જ્યારે પરમાત્માજી ઉપર તમે અભિષેક કર્યો તે જળ વડે પરમાત્માજીની પ્રતિમા જોઈ, એ જળ તત્વ પરમાત્માના પ્રતિમાજીની અંદર પ્રાણ પ્રતિષ્ઠિત કરેલા જળ તત્વ સાથે આપણે એના ઉપર અભિષેક કરેલું પાણી જોડાઈ ગયું, એટલે અંદરના જળ તત્વ સાથે ચાર્જ થઈ ગયું. એ જળને આપણે નમન કરીએ, શું કહીએ છીએ, અને એને આપણે મસ્તકે કરાવીએ છીએ, અને આપણે કદાચ એને લેબોરેટરીમાં મોકલીએ તો લેબોરેટરીમાં તમને એનો ખૂણ નહીં દેખાય, ભેદ નહીં દેખાય, એમાં તો એજ ટુઓ જ આવશે. શું આવશે? પણ એનો ગુણાત્મક પરિવર્તન, પદાર્થાત્મક પરિવર્તન નહીં આવે પણ ગુણાત્મક પરિવર્તન આવશે. તો કેટલા બધા રોગીઓના રોગ શું થઈ જાય છે? ના સ્વામી રહે છે ને, તો એ કોણે દૂર કરી આવ્યો? એ તો પાણી જ હતું, પણ અંદરમાં જે પવિત્ર પ્રાણ તત્વ હતું ને, પાણી રૂપી જળ રૂપી, એનો આ ચમત્કાર. પછી જયારે આપણે આરતી ઉઠાવીએ પરમાત્માજી, તો આરતી તમે કોની ઉતાર પરમાત્માનું આભા મંડળ છે, જેને આપણે ભામંડળ કહીએ, એ પરમાત્માના આત્મામાં રહેલું અગ્નિ તત્વ, કે આત્મામાં એટલે એની આત્મા નથી એટલે પ્રાણ તત્વ, એનું જે પ્રાણ તત્વ છે એમાં અગ્નિ તત્વ છે, એ અગ્નિ તત્વનો પ્રકાશ છે, એની ઓરાકો શું કહેવાય, ભામંડળ એટલે એની ઓરા, એ ઓરાનો પ્રકાશ પરમાત્મા, જેટલા પણ દેવી દેવતા કે ભગવાન કોઈને પણ જોશો ને તેની પાછળ ભામંડળ બતાવે, તો જેનું જેટલું પ્રાણ તત્વ વધારે તેજસ્વી એટલી એની ઓરા હોતી. તો પરમાત્માની ઓજસ્વીતામાં આપણી આરતી આપણે ઘુમાવીએ, જે આપણે આરતી કરીએ છીએ એ કોની કરીએ છીએ? એના અગ્નિ તત્વ સાથે આપણા દીવાનું અગ્નિ તત્વ એમાં આપણે ઘુમાવીએ છીએ, એટલે એ અગ્નિ તત્વનો સ્પર્શ આ દીવામાં થાય અને પરિણામે આપણે આરતી લઈએ, તો એ અગ્નિ તત્વ કોનામાં આવે? આપણે હાથે ડાળી દઈએ છીએ, મંડાવી દઈશું, થાળી ના શું કામ મંડાવી, એને થાળી હાથમાં લેવાનું, પૂજાની થાળી લેવાનું, આટલું ઘી શું કામ લઈએ? આ કોઈ સ્થૂળ ક્રિયા નથી, એનું અગ્નિ તત્વ, પાવન અગ્નિ તત્વ, પોઝિટિવ અગ્નિ તત્વ. જો આપણે ત્યાં સુધી ના પહોંચે તો આપણે કોઈ વ્યક્તિને પણ ટચ કરીએ છીએ ઇલેક્ટ્રિક કરંટ લીધે, અને આપણે આની ઉપર ધ્યાન નથી ફેરવતા, કારણ કે આપણે શું કરીએ છીએ, આપણે પોતે આરતી કરીએ છીએ. ત્યારે હિન્દુ મંદિરમાં પૂજારી આરતી કરે છે અને એના કારણે શું કરે છે, અગ્નિ તત્વને આમ કરીને બધાને આપે છે, બધા પાસે આરતી નથી બોલી જાય, બધા આમ કરીને પોતાનો આમ કરીને અગ્નિ તત્વ પોતાની ઓરામાં લે છે. અને જ્યારે તમે ચામર વીંજો છો તો આ ચામર શું ભગવાનને ખુશ કરવા માટે વીંજ્યું? હા, દેવી દેવતાઓ ચામર લઈને નૃત્ય કરતા, પણ એનું કામ શું હતું ખબર છે? પરમાત્માની પાવન વાયુ તત્વની પ્રાણ શક્તિને આખા સંવત્સરમાં પહોંચાડ્યા. શું કામ ચામર વીંજતા? કે પરમાત્માનું વાયુ તત્વ જે એની વાયુમંડળ એની આસપાસમાં હોય ને, એ વાયુમંડળ આખું આખા સંવત્સરમાં ફેરે, એ કામ દેવતાઓ કરતા. હવે આપણે અહીંયા પરમાત્માની સામે નૃત્ય કરીએ છીએ ને, એ ખરેખર તો આમ કરીને અંદરથી વાયુને, ગભાણાનો વાયુ બધાને આવેલાને મળે એટલા માટે આપણે એને બહાર લખાવીએ. અને જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ ત્યારે સ્પેસ તત્વ ભગવાનના ગભારા પાસે, અહીંયાથી આપણે આ ઘંટ વગાડીએ ને એટલે ગભારાનો વાયુ આખા આખા પૂંખાવા માંડે, આખા રંગ મંડપમાં પ્રસરી જાય અને અહીંયા આવેલા બધાને શું મળે, આનો લાભ મળે. એટલે કહેવાની વાત એ છે કે કોઈ પણ ક્રિયા કરતી વખતે તમારે એનો આ વિવેક કરવાનો છે કે આ ક્રિયા મેં કરી તો મને એનો લાભ મળ્યો કે નહીં. પણ આવું તક કોને મળે? આ જ્ઞાન ક્યારે મળે? કે જ્યારે આપણે મનવાળા બન્યા, પરમાત્મા પાસે ગયા અને આપણને એનો બોધ મળ્યો. આ તો એક દ્રવ્ય ક્રિયાનો બોધ છે, પ્રાણી સાથે અનેક વસ્તુઓ જોડાયેલી છે. આ તત્વ જાણીએ ને પાંચ, તો હવે આપણે એ પણ જાણવું પડે કે કોઈ પણ જીવમાં આ પાંચે પાંચ તત્વ છે, એકેન્દ્રિયમાંથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધી બધામાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને આકાશ છે, પણ આ પાવન થતા થતા પવિત્ર થતા થતા આટલો કાળ જો કેટલા નેગેટિવ જીવો છે એના બધાના પ્રાણ તત્વો કેવા જ કરતા હોય, કાળ સુર્યો કસાય એ શું વિચારતો હતો? તમે સ્ટોરી જાણો છો ને કે કાળ સુર્યો કસાય હતો અને મગધમાં શ્રેણીક મહારાજાના વખતમાં હતો અને શ્રેણીક મહારાજાને જયારે ખબર પડી કે મારે નર્કમાં જવાનું છે, ભગવાનને પૂછ્યું મારું આવતું આયુષ્ય છે આનું બંધાયું, ભગવાન કે નર્કી તો ક્યારે ભગવાન મને કોઈ પણ ઉપાય બનાવો, કોઈ પણ ઉપાય બતાવો કે મારે નર્કમાં નથી કરે. તો ભગવાને ત્રણ ઉપાય બતાવ્યા, એમાં એક ઉપાય બતાવ્યો હતો કે તું કાલ સુધી આ કસાઈ નહીં, એ પાડાનો વ્રત હતો, એ કસાઈ હતો, એ બુચર હતો, તો કે તું પાડા રોગ મારતો રોકી દે તો તારે નર્કમાં ન જવું પડે. ત્યારે પેલો શ્રેણીક મહારાજાનો ભાવ હતો કે આ તો મારો આશ્રિત છે, મારો પ્રજાજન છે, હું રાજા છું, હમણાં એને ઓર્ડર કરીશ કે કાલ સુધી આ કસાઈ ઉપાડા મારવાનો બંધ કરશે. શું ભગવાન શું કહેવા માંગે છે? તારી સત્તા તારા આત્મદ્રવ્યમાં ચાલે, બીજાના આત્મામાં તું કાંઈ ન કરી શકે, તું નિમિત્ત બની શકે, તું બોલ્યો નહીં કે તું પાડા મારતો બંધ થઈ જા તો એનો લાભ તને મળ્યો કે તે કરુણા કર, પણ પેલાને તું પાડા મારતો બંધ કરી શકે તારા હાથમાં નથી. એ સાબિત કરવા માટે ભગવાન એને કીધું તારા આત્મા એ બાંધેલા કર્મ તારા વડે છૂટે, કસાઈ વડે ના છૂટે. કદાચ કસાઈ પાડા મારતો બંધ થઈ ગઈ ને તો એને જે બંધ કર્યું એની અનુમોદનાનું લાભ તને મળે, તે બંધ કરાવ્યા એટલે તને અનુમોદના લાભ મળે. પણ આ કસાઈએ શું કર્યું? મહારાજા આ તો મારો બાપ દાદાનો ધર્મ છે, ધર્મ કીધો વ્યવસાય છે કે મારો તો આ બાપ દાદાનો ધર્મ જ છે, તો કે હું તને જેલમાં પૂરી દઉં. તો જેલમાં પૂર્યો તો ત્યાં બેઠો બેઠો શું કરે છે? ડ્રોઈંગ કરે છે, ડ્રોઈંગ. તેને પકડીને કૂવામાં ઊંધો લટકાવી દીધો તો એ પાણીમાં ડ્રો કરે છે, ત્યાંથી એને ઊંચો કરી દીધો, હવે હવામાં ડ્રો કરે છે. એક પાડો ડ્રો કરે ને તે માર્યો, પાડો ડ્રો કરે તે માર્યો. એટલે અંદરની પરિણામ, અંદરના પરિણામ, અંદરનો કસાય, અંદરની અશુભ લેસ્યા, આ બધા જીવને નેગેટિવિટી આપે. શું આપે? એટલે આવા જીવની અંદરથી જે પ્રાણ જે નીકળે એ કેવી નીકળે? નેગેટિવ નીકળે. તો આખા લોકમાં મેં ને તમને આવા અનંતતા ભોગ કર્યા, એ કેન્દ્રમાં પણ આપણે એવા બન્યા કે જેની અંદર કેટલા વૃક્ષ પણ એવા છે કે આફ્રિકાના જંગલમાં જાય ને તો ત્યાં એવા ઝાડ છે કે તમે નજીક જાય ને કોઈ તો ડાળી હોય એને નીકળાય અને એના શરીરમાંથી લોહીનું ચિત્તે ચીકું ખેંચી ગયું, એવી વિષયની પ્રેરવૃત્તિ એનામાં હોય. એ બેન્દ્રિયમાં પણ એવા નાના નાના ઇન્સેક્ટ થાય છે કે જે આપણને કરડી જાય ને તો આખા શરીરમાં વાયરસ આવી જાય. કેન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં આવી ભૂમિકામાં આપણે બધા નેગેટિવ રહ્યા છીએ. પણ જ્યારે પરમાત્મા જેવા કોઈ ચિનેશ્વર પરમાત્મા કોઈ જ્ઞાની આપણને મળે અને આ લોકાલોકનું સ્વરૂપ બતાવે એ વખતે આપણને પેલો સ્પર્શ થાય કે આ મારામાં આવી નેગેટિવિટી અને આવા જીવો મને બનીને પાછા એવી જીવનીમાં જન્મે કે જ્યાં એને નર્ક અને સિજેન્ટપણાના દુઃખ અને દુર્ગતિના ભાવ આવે. પણ હવે આવી જ્યારે વાણી મળે અને મારા તમારા આત્મામાં ઉતરે કે સર્વ જીવને જીવવું ગમે છે, કોઈ જીવને મરવું ગમતું નથી, માટે કોઈને પણ મારવા એ મહાપાપ છે. આ વાત ત્યારે આપણા હૃદયમાં સ્પર્શ એ ભૂમિકા કેવી છે? તો કે જેનું મોહનીય કર્મ અતિ મંદ થયેલું હોય ત્યાર પછી આ વાત આપણને સ્પર્શ. જ્યાં સુધી મોહનીય કર્મ ગાઢું હોય ને ત્યાં સુધી ચોવીસ તીર્થંકર નહીં, 24 કરોડ તીર્થંકર પણ આપણને બોધ આપીને ચાલી જાય, પણ આપણી મોહ દશા એવી હોય કે આપણને વાત ગળે ઉતરે નહીં તો કોઈ ભાવમાં ક્યારે પણ જીવા તોહી મણુ પત્તા આયંતી માણુસ. ભગવાન કહે છે જીવ જ્યારે થોડી પણ સિદ્ધિને કરે, આત્મસિદ્ધિ એટલે કર્મની સિદ્ધિ, કર્મની સુધી એટલે મોહની. ગઈકાલે આપણે કીધું ને કે હાથીમાં ચાર પગ છે તે આપણા ઘાતી કર્મ છે, જેને અઘાતી કર્મ છે, જેને આપણે આયુષ્ય નામ ગોત્ર અને વેદ્ય કહીએ છીએ. અને એના જે બે આંખ છે એ શું છે? નાના વર્ણ્યને દસના વર્ણ્ય છે. એની જે પૂંછ છે એ અંતરાય કર્મ છે અને આખો હાથી છે એ મોહનીય કર્મ છે. અને એમાં જે એનું ગંધસ્થળ એટલે એનું તાળવું છે એ મિથ્યાત્વ મોહનીય છે. એટલે આ મિથ્યાત્વ મોહનીય જયારે અંકુશ માં આવે ત્યારે આખો હાથી અંકુશ માં આવે, એટલે આખું મોહનીય કર્મ અંકુશ માં આવે, અને મોહનીય કર્મ અંકુશ માં આવે તો પછી એની આંખ ને કાન ને પૂછડી ને એટલું બધું અંકુશ માં આવે ને, ખાલી પગ બાંધી દે તો પણ આખી વર્ષમાં નથી આવતો, ખાલી હાથી ને ગમે તેટલું નુકસાન કરો એનું એક અંગ કાપી પણ નાખો તો પણ એનું ભાગલ પણ જતું નથી, પણ જયારે એનું મસ્તક એનું ગંડસ્થળ એની અંદર જો આપણે કંટ્રોલ કરીએ, એ મારા તમારા આત્મામાં મોહનીય કર્મનો જયારે કંટ્રોલ થાય એ વખતે આપણામાં પેલી કરુણાની ભાવના છે, તો જન્મે કરુણાની ભાવના કે સર્વ જીવોને જીવવું પ્રિય છે, કોઈ જીવને મરવું ગમતું નથી, તો મારે કોઈ જીવને મારવા નથી. આ વાત ક્યારે બને કે ભગવાન જયારે સેવકના સેવક દર્શન પામે અને પહેલો શબ્દ સમસરણમાં ઉચ્ચારે માહણો માહણો માહણો, મા એટલે નહીં, હણો એટલે હણો, હિંસા ના કરો હિંસા ના કરો હિંસા ના કરો, આવી ભગવાનની દેશના એનો માલકો છંદ, આવી મધુર વાણી, એમાં એની પૂરી પ્રાણ શક્તિ, અને ભગવાન બોલતા હશે કઈ જીવોના મા મોહનીયના નશા ક્યારે ક્યારે ઉતરી જાય, પણ આપણા જેવા પથ્થર જેવા કેટલાય જીવો બેઠા હશે કે જેનો ત્યાં પણ મોહનીય કર્મ ગયું ને, એટલે તો આપણે પાંચ મારામાં છેલ્યા, પણ હવે વાણી જે છે એ જ વાણી એ જ શબ્દ આપણને આગમમાં મળ્યા છે, ગુરુ ભગવાન તો વળી આપણા સુધી પહોંચાડે છે, આગોની અંદર આપણે શું કરવા છે, સ્વીકાર કરવો છે, એકરાર કરવો છે, હે પરમાત્મા આ સંસારમાં સૌથી મોટો અને એકમાત્ર ધર્મ હોય તો શું છે, અહિંસા, કોઈ જીવને કોઈ પણ પ્રકારે ક્યાંય પણ આપણે હણવાને હણાવવાને હણતા હોય એને અનુમોદવા નહીં, કરવું નહીં કરાવવું નહીં અનુમોદના કરવી નહીં, મનથી નહીં વચનથી નહીં ને કાયાથી નહીં, આવા પ્રકારે જયારે આત્મા એક વાર નક્કી કરે એ વખતે એનો અનંત પુણ્યનો ઉદેશ થઈ જાય, એનું મોહનીય કર્મ કપાવા પડે અને એનો આત્મા કેવો બની જાય, સરળ બની જાય, એનો આત્મા લાયક બની જાય, પાત્ર બની જાય, એ વખતે બીજનું વાવેતર થઈ જાય, બોધિ બીજનું વાવેતર થઈ જાય, અને એ વખતે એનો આત્મા તરફી ઉઠે બોલી ઉઠે, હે ભગવાન તમે કયો છો કે આ કોઈ જીવને મરવું નથી બનતું, હું તો આજ સુધી અનંત અનંત જીવોના મૃત્યુનું જ કારણ બન્યો છું, વર્તમાનમાં કરું છું, ભૂતકાળમાં પાપ કરીને આવ્યો છું, હજી પણ નહીં અટકું તો હવે પછીના મારા ભવોમાં પણ હું આ પરંપરાને શું કરીશ, આગળ વધારીશ, એટલે આ ભવોમાં આપણે આ પાપ બધા શું કરી શકીએ, ઓસરાવી શકીએ, જુઓ તમે એને અનંત કાળમાં અનંત પાપ કર્યા છે, હવે આ બધા પાપ આપણે કાઢી નાખો, હવે તમારી પાસે મારા છે આપણી નૌકાવાળી લો એમાં 108 બારા છે, તમારે 108 બારા કાઢી નાખો, તો તમારે એ માળાના 108 બારા કાઢી નાખવા માટે અંદર કાપા કેટલા મૂકવા પડે, 108 માં મૂકવા પડે, આપણો અનુભવ કે છે ને એક જગ્યાએ કાપો મૂકશે બધા મણકા ફરી પડશે, એ એક વાર પરમાત્મા પાસે એકરાર કરવો પડે, શું કરવો પડે, આઈ એમ રોંગ, હું ખોટો છું, હું જે કરું છું એ પાપ, કારણ કે મારું તમારું એક એક સુખ એક એક સગવડ બીજાના બલિદાન ઉપર છે, પરસ્પરો ગ્રહો જીવાના, આ સંસારમાં એક પણ જીવ બીજાના ઉપગ્રહ વિના અનુગ્રહ વિના ઉપકાર વિના જીવિત ન થતો, તો મારા તમારા ઉપર કેટલા ઉપકાર છે, અનંત ઉપકાર છે, ઇટ્સ નોટ માય રાઈટ ઇટ્સ માય પ્રિવિલેજ, શું છે આપણે જીવીએ છીએ ને એ અનંત જીવોના બલિદાનને કારણે આપણો પ્રિવિલેજ છે, આપણો હક નથી થતો, મને તમને જીવવું છે લાંબુ છે કોઈ મળવું નથી, તો આપણે જીવશું એટલો વખત આપણે કેટલા જીવોના બલિદાન લેવાના, એટલે પરમાત્મા કહે છે જીવ તે મરણને નહીં જીવના અધિક હતા, એટલે તું જીવનની પણ ઈચ્છા ના પર મરણની પણ ઈચ્છા ના પર વર્તમાન પળ આ મોમેન્ટ જે તને મળ્યું છે એ પળને તું શું કરી લે, સાર્થક કરી લે, તો સાર્થક કેવી રીતે કરી લે, માનવ તમારો જીવ કોઈ પણ એક પળનો તમે વિચાર કરો કે આપણે એકમાત્ર શ્વાસ પણ લીધો તેમાં કેટલા જીવને આપણે શ્વાસમાં લીધા, અનંત, હવે આ અનંત અનંત જીવ ને તમે એને માર્યા ને તમે એનો પ્રાણ લીધો એનું જીવન લીધું તેને આપણો જીવ લેવાનો અધિકાર મળી ગયો કે ના મળી ગયો? એક કોસ્મિક લો, યુનિવર્સલ જજમેન્ટ, યુનિવર્સલ લો, એના પ્રમાણે જેવું કરો એવું તમે આમ, આટલું તો માનો છો? તો હવે આપણે આટલા જીવને માર્યા તો એ જીવ આપણને મારી શકે કે ના મારી શકે? અને મારી, કારણ કે કુદરતના કાનૂનમાં કઈ રેસ્ક્યુ જ નથી. તો હવે આટલા જીવોના હાથે મરવા માટે, આ વાક્ય તમે આજથી લખી રાખજો, આ દિવસ માટે નહીં, આખા જીવન માટે, આ બધાના હાથે મરવા માટે આપણે કેટલા ભોગ કરવા પડે? એક ભોગમાં મરે કેટલી વાર ગીતાબેન? એક ભોગમાં કેટલી વાર મરે? એક જ વાર મરે. તો કેટલા ભોગ કરીએ ત્યારે આપણે આટલા હાથે મરીએ? તો ખાલી આટલા જીવોના હાથે મરવા માટે આપણે અનંત સંસાર બનાવીએ? સ્વાતે સ્વાતે શું કરવું, શું કરવું? નાની કે છે, શ્વાસ તો તું રૂંધી નહીં શકે, પણ હવે તારા શ્વાસ નું નિયમન કર. શું કર? કેવી રીતે નિયમન કર? ત્યારે હવે તમે ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, આવેશમાં, ભયમાં, ચિંતામાં, ઉશ્કેરાટમાં આવ્યો ને, એટલે આપણા સાચો શ્વાસ વધી જશે. નોર્મલ શ્વાસ આપણા 60 હોય, 60 હોય, પણ જયારે તમને ગુસ્સો હશે, જયારે તમને ભંજિત થશે, આપણું બ્રીધિંગ વધી જશે. એને બદલે આપણે નોર્મલ જીવીએ. આ ગુસ્સો આવવાનું કારણ શું છે? કારણ ને કાબે થઈ લાગવાનું કારણ શું છે? અજ્ઞાન. ચિંતા થવાનું કારણ શું છે? અજ્ઞાન. આ પરિસ્થિતિ બધી એવી રીતિ જે રીતિ સેમ સેમ છે, તો આપણે એમાં નોર્મલ રહેવું, એમાં તો ઇમ્યુન રહેવું, તો આપણે શું કરવાનું? કર્મનો સ્વીકાર, ઉદયનો સ્વીકાર. વર્તમાન પરિસ્થિતિમાં જે સંજોગ વર્તે છે, કાલની મને કે તમને કોઈને ખબર નથી. આપણે કોની ચિંતા કરીએ છીએ? કાલની. કાલ આપણે ચિંતા જેની કરીએ છીએ એ સંજોગમાં આપણે જ ન હોય એવું બને જ ન બને. એક્સરસાઇઝ પણ આપણે શરીરના લક્ષ્ય કરીએ છીએ ને. આજે કમનસીબી શું છે બેન? ઘરકામ છોડીને આપણે એક્સરસાઇઝ કર્યા છે. બોલો, અર્થદંડ હતો, ઘરનું કામે થઈ જતું અને સાથે આપણી એક્સરસાઇઝ થઈ જતી, એટલે એક્સ્ટ્રા આપણે જીવોને મારવાની પ્રવૃત્તિ કરવી ના પડતી. આજે શું કરીએ? નહીં, કામ આપણે ના કરીએ, મશીનથી કરીએ. અને એક્સરસાઇઝ જો પહેલાના વખતમાં બેન એક વ્યવહાર એવો હતો કે ઘરનું કામ પણ થઈ જાય અને શરીરનું આરોગ્ય જળવાઈ જાય. આજે આપણે પહેલા કામ બચાવવાના પૈસા ખર્ચીએ, બરાબર ને? અને પછી મજૂરી ખરીદવાના પૈસા આપીએ જીમમાં જઈને. આપણે રિલેટ કરી શકીએ, રિલેટ કરી શકીએ. તમે ખાલી જીવનની સાથ કરો ને તો તમારે આમ એક્સરસાઇઝ કરવી ના પડે. તમે લોટ બાંધો, ફૂડ પ્રોસેસરમાં ના નાખો, તમે રોટલી વણો, તમે મશીન ના વાપરો, તમે આમ દબાવો તો તમારું કામનું કામ થઈ જશે અને ઉપરાંત પણ તમારી એક્સરસાઇઝ છે. પણ આ તો છતાંય તમે માનો કે એક્સરસાઇઝ કરી, આ તો ફોર એક્ઝામ્પલ તો છે, તો તમારા માટે અર્થદંડ છે. એટલે કે તમે એના માટે તૈયાર છો, એની કિંમત ચૂકવવા માટે કે ભાઈ મારા શરીર માટે મારે આટલું. જેમ કે આપણે ભોજન કરીએ છીએ, તો આપણે ભોજનમાં પાપ લાગે છે તો પણ કરીએ છીએ ને, તો આપણે એને માટે તૈયાર છીએ કે ભાઈ મારે આટલું ભોજન કરવાના કારણે આટલું પાપ લેવું પડે છે. એમ તમારી છે, પણ તે અનર્થાધન, એટલે અર્થ વિનાનું, તેની અંદર ન કરો તો ચાલે. હવે ગુસ્સો ન કરો તો ચાલે, ક્રોધ આવ્યો એનું સમન કરી નાખો, અંદરમાં આવેશ આવ્યો, એવી રીતે વિષય વાસના છે. એકી સાથે એક જ વખતમાં કામ ભોગની અંદર એ વખતે જીવના 50-100 શ્વાસ ચાલે, નોર્મલ 16 ચાલે, અને ત્યાં સુધી પહોંચાડી દઈએ આપણને એક્સાઇટમેન્ટ. આપણે જ્યાં જ્યાં એક્સાઇટમેન્ટ હતી ને ત્યાં આપણા શ્વાસોશ્વાસ થઈ જાય છે. આ તો શ્વાસની વાત છે, પણ આપણા જીવનની સાથે આવું કેટલું બધું જોડાણ છે. એટલે આપણે આવી માઇનોર વાતને માઇનોર વાતો ને મેજર વાતને મેજર વાતો, એ પહેલાં હું મેજર શું છોડી શકીએ છીએ. એટલે આપણે જે છોડવું છે એ રોજિંદી જિંદગી સાથે રિલેટેડ ભલે ન હોય, પણ આપણે એનો અનુભવ તો કરવાનો ને કે તમે આજે અહીંયા બેઠા છે, તમને તેની પણ લાગશે નહીં, પણ આજ જગ્યાએ તમે 5-star કે 7-star હોટલનો એક રૂમ રાખ્યો હોય તે દિવસનું કેટલું ભાડું આપવું પડે? તો આપણે કારણના આખો દિવસ સુવા માટે તો ખરેખર હોટલ બુક ના કરીએ ને, કારણ કે આપણને એની કિંમત ચૂકવાય છે. એ જીવનની અંદર આ પાપ અનર સાધન ના કહેવાય કે જ્યાં આપણે પાપ ન કરીએ તો ચાલે એમ છે. એટલા માટે આપણા પાપને મિનિમાઇઝ કરવા માટે પરમાત્માએ કીધું છે કે જેટલા તારા પાપ ઘટશે એટલા તારા ભાવ ઘટશે. શું ઘટશે? ભાવ ઘટશે. અને જેટલા ભાવ ઘટશે એટલી પાપની સાયકલ બંધ થશે. આ ભાવમાં આવ્યા તો આ ભાવમાં આપણે પાછા પાપ કરવાના, એના ભાવમાં પછી પાપ કરવાના. તો આપણે છૂટવું હોય, આપણું કર્મનું બધું દેણ ઉતારવું હોય તો આપણે શું કરવું પડશે? અહિંસા ઉપર આવવું પડશે. સેના ઉપર આવવું પડશે? અહિંસા ધર્મ માનવો પડશે. આજનો પહેલો દિવસ આપણા પર્વાધી રાજ પર્વ પર્યુષણનો, એનો પહેલો દિવસ અમારી પડહ તરીકે જાણીતો છે. અમારી એટલે હિંસા ન કરવી. એક સમય એવો હતો કે કુમારપાડા મહારાજાના કાળમાં એમને જયારે બોધ થયો, એમના ગુરુ હેમચંદ્રાચાર્યજી વડે બોધ પામ્યા, અને જયારે એને લાગ્યું કે હું તો રાજા છું, મારે તો ખુદ માટે હિંસા કરવાની, પ્રજા માટે કરાવવાની, અને જગતના બીજા બધા સંસારિક કાર્યો માટે મારે તો આટલી મોટી હિંસાનો મારા ઉપર જવાબદારી આવી જાય, તો એમાં હું મિનિમાઇઝ કેવી રીતે કરું છું? એટલે એને શું કર્યું હતું? કુમારપાળ મહારાજાએ પોતાના આખા રાજ્યમાં ઝંઢેરો પીટાવ્યો હતો, એટલે કે આખું બિલ પાસ કરાવ્યું હતું કે આ નગરમાં કોઈ પણ જીવે, કોઈની પણ અનર્થા દંડે, એટલે કારણ એના શું નહીં કરી શકો? હિંસા નહીં કરી શકો. એટલે સ્વયં પોતે આખું ચાતુર્માસ પોતાના નગરની બહાર ક્યારેય પણ જતા નહીં ચોમાસામાં, સિવાય કે રાજ્ય ઉપર ચડાઈ થાય અને રાજ્યને બચાવવા માટે એને જવું પડે. એવી રીતે દ્વારિકામાં પણ શ્રી કૃષ્ણ વાસુદેવે ત્યારે નેમિનાથ પરમાત્મા પધાર્યા ત્યારે એને કીધું હતું કે 4 મહિના સુધી હું દ્વારિકાની બહાર પગ નહીં મૂકું, કારણ કે મારે શું કરવું છે? શ્રીશંકર પરમાત્મા પાસે, નેમિનાથ પરમાત્મા પાસે રહેવું છે. એટલે જેવી રીતે આટલી મોટી જવાબદારી વાળા વાસુદેવ હતા, તે રાજા હતા, તેણે પણ 4 મહિના માટે શું કર્યું હતું? પોતાનું જીવન કંટ્રોલમાં કર્યું, સંયમમાં લાવ્યા, મર્યાદાઓ બાંધી. તો હું ને તમે આ વર્તમાન કાળના આ નિયમો લઈ શકીએ કે ના લઈ શકીએ? એટલે અમારી પડે એટલે કોઈ પણ પ્રકારના જીવની કારણ વિના હિંસા ન કરવી, અને કારણ હોય તો પણ એમાં અમુક દિવસે એ કારણનો ત્યાગ કરવો. એટલે આપણે આ પર્યુષણના 8 દિવસ લીલોતરી નહીં ખાઈએ, રાત્રિ ભોજન નહીં કરીએ, બ્રહ્મચર્યનું પાલન કરશું, મોજ સુખના ભોગ વિલાસના સાધનોનું સેવન નહીં કરીએ. એ આપણે જીવ દયા માટે કરીએ. શેના માટે કરીએ છીએ? જીવ દયા માટે કરશું. એટલે હવે આપણે આવતીકાલે પણ આ જ વિષય ઉપર આગળ વાત વધારશું કે આપણે કેવી રીતે જીવ દયા કરી શકીએ, કેવી રીતે પાપોથી બચી શકીએ, એના પ્રેક્ટિકલ લાઈફમાં આપણી પાસે ક્યાં ક્યાં વે આઉટ છે એની આપણને પરમાત્માએ સમજણ આપી છે. શરણા એટલે ચેતના, ચેતના એટલે વિવેક, વિવેક એટલે કોઈ પણ જીવ આપણા હાથે મૃત્યુ ન પામે, આઘાત ન પામે, પીડા ન પામે, એની આપણે હિંસા ન કરીએ એની જાગૃતિ. તો ચિંતાસન એ જૈણાનો ધર્મ છે. ચિંતાસન શેનો ધર્મ છે? ચેતનાનો ધર્મ છે. માત્ર વાતોનો ધર્મ નથી, પરમાત્માના માર્ગમાં બોલે નિભંતેનો પાઠ છે કે કરે નિભંતેનો પાઠ છે? શેનો પાઠ છે બહેન? કરે નિભંતેનો. તો આપણે બધા બોલે નિભંતે વાળા છીએ કે કરે નિભંતે વાળા છીએ? આજથી 8 દિવસ આપણે કરે નિભંતે, પરમાત્મા આજે હું આ નહીં કરું, આજે હું આ કરીશ, એટલે કે પાપના કાર્યો નહીં કરું, ધર્મના કાર્યમાં મારા આત્માને જોડું. એવી રીતે આપણે જ્યારે મેં ને તમે અનંત ભૂતકાળમાં ક્યારે પણ આવું ચિન્હવચન સાંભળ્યું હશે, આત્મામાં સ્પર્શ્યું હશે અને દ્રઢ નિર્ણય કર્યો હશે કે પરમાત્મા આજે ભલે હું પાપ ન છોડું, આજ છોડી શકતો નથી, પણ છોડવા જેવા છે, છોડવા જેવા છે અને છોડવા જેવા છે, આવો દ્રઢ નિર્ણય થાય ને, એટલે આપણા આત્મામાં શું જાય? અનંત કરુણા વધશે. એ અનંત કરુણાને કારણે આપણે જીવન સાથે બચીએ, પાપ કર્મોથી બચીએ, અને પરિણામે આપણું જીન્સ બની જાય. શું બની જાય? એ ભાવ છે ને આપણે કરુણાનો, એ આપણા જીન્સ માળી જાય. અને કોની સાથે જોડી દઈએ? જે પરિવારમાં હિંસા ન હોય ત્યાં આપણું જીન્સ એની સાથે જોડાઈ જાય, એટલે આપણો જૈનકુળમાં જન્મ. એટલે જૈનકુળમાં જન્મેલા બચ્ચાને તમે 100 ની નોટ આપો અને સામે જીવ મૂકો નિંદાને સેન્સ કરી નાખો, નહીં કરે વિચાર કરે એને તમે 100 ની નોટ પણ આપશો ને તો પણ એ જીવ ઉપર પગલું નહીં કરે. એ કરુણા ક્યાંથી આવી? લોહીમાં હતી અને માતાએ પાછી સંસ્કારમાં આપી. લોહીમાં હતી તો જો માતા પાછું સંસ્કારમાં ન આપે તો સંસ્કાર ભૂસાઈ જાય. એટલે આવો જૈનકુળમાં જન્મ થવા માટે કરુણાનો, દયાનો, અનુકંપાનો દીવડો મેં ને તમે કેટલા જન્મ સુધી ચઢતો રાખ્યો હતો. એટલે અહીંયા જન્મતાની સાથે પ્રતિ બીજાને આ કક્ષાએ પહોંચતા તમે દુનિયાના કોઈ જીવને કહી દેશો. આજે હમણાં હમણાં આપણે રોજ બધાને ન્યૂઝ આવે છે કે 1008 ઉપર એક એક અથમના પાણી અથમ કરનારા મુનિરાજનો આ 14 દિવસે 1000 આઠ ઉપવાસ કર્યા છે. અથમને પાણી અથમ, અથમને પાણી અથમ, એનું પાણું આ 14 પછી થશે. આજે કેટલા નાના નાના કુમડા બાળકો આજે કોઈને અથાય, કોઈને સોળપત્તા, કોઈને માસખમણ, આટલી કરુણા ક્યાંથી આવી? ત્યાં તમે એક દિવસ માટે મીઠ ન ખાવાની વાત કરો તો પણ હસી કાઢે અને સ્વીકારે નહીં. એને બદલે આપણું બાળક આટલા દિવસ ભૂખ્યું કઈ રીતે રહે છે? એમાં શું છે? સિંહમાં આવી છે મારી તો આપણે આ પરંપરાને આગળ વધારવાની છે. મારા ને તમારા શિરે કડી બનવાનો, તેમને કડી બનવાનો, લિંક બનવાનો જવાબદારી ભર્યો પુરસ્કાર આપણે કરવાનો છે. 2000 વર્ષ સુધી ભગવાનના માર્ગને અખંડપણે આપણા હાથ સુધી પહોંચાય. હવે આપણે આ એક જ પેઢીથી ખતમ કરી નાખશું કે વારસો નવી પેઢી નાખશું? આમાં આપણે કોઈ ખાતરીપૂર્વક કહી શકશું કે મારા સંતાન જૈન ધર્મ પાડશે? આજે કોઈ હિંમત નથી. વાર કેવા એન્વાયરમેન્ટમાં આપણે આવી ગયા? આપણી પોતાની ખામી શું છે કે આપણે દાવા સાથે કહી શકતા નથી કે આપણા શાસનનું નામ 21000 વર્ષ સુધી રહેવાનું? એમાં કોઈ શંકા નથી. પણ આપણા ઘરમાં કેટલી પેઢી સુધી રહેશે? એક પેઢીનો તો બોન્ડ આપો, એવા સંસ્કાર આપો, એવી ગેરંટી આપો કે ઓછામાં ઓછું મારા છોકરા તો જૈન બનશે. આપણી હિંમત નથી તો ક્યાં કચાસ છે? આપણી શ્રદ્ધામાં ખામી છે કે આપણી પ્રેક્ટિસમાં ખામી છે? બંનેમાં ખામી છે. શ્રદ્ધામાં પણ આપણને હજી ડાઉટ છે અને પ્રેક્ટિસમાં તો આપણે સૌ પાસે છીએ. એટલે આપણા પર્યુષણ આપણને આ પ્રેક્ટિસ કરવા માટે તક આપે છે. આપણે આ પ્રેક્ટિસ કરીને પ્રૂવ કરીએ કે ના, મારા રગરગમાં, મારા અનુયાયોમાં ખીલનું શાસન વસે છે, કરુણાનો ધર્મ વસે છે, પણ હું પાડી ન શકું, કરી ન શકું. પણ કરવા જેવું તો આ જ છે, એમાં એક્સક્યુઝ નહીં કરીએ. સેવા એક્સક્યુઝ કરીએ ને એટલે કોલ કરીએ. શ્રદ્ધામાં એક ચિત્ર બની અને એમાંથી શ્રદ્ધાની હવા નીકળવા માંડી. એટલે જેટલી આપણે શંકા કરે એટલા છિદ્રો વધશે. એને પરમાત્માએ શું કીધું? સંકિતનો દોષ કીધો છે. શંકા, કંખા, વિચિદિક્ષા, પરપાચન, પ્રશંસા અને પરપાચન સંકલ્પ, આ પાંચ દર્શનના અતિચાર છે, શ્રદ્ધાના અતિચાર છે. તો આપણે એમાંથી બચીએ અને પરમાત્માની આજ્ઞાનું પાલન કરીને અમારી પહેલા વગડાવનારા આવા કુમાર પર મહારાજા અને અનંત કાળથી ચાલી આવતી આખી જીવની પરંપરાના અનંત જીવોએ મને ને તમને આ વારસો આપ્યો છે. એ વારસાને આપણે ઋણી છીએ અને આ વારસાને આપણે આપણા ભગવાંતરમાં પણ મોક્ષ ન મળે ત્યાં સુધી સાથે લઈ જવાય એટલો ઊંડો ઉતારી દેવો છે. શું કરવું છે? આપણામાં મોક્ષ ન મળે ત્યાં સુધી આપણા આત્મામાં ભેગું આવે, જો જ્ઞાન રહી જાય, શબ્દો રહી જાય, વાતો રહી જાય, પણ સંસ્કાર ભેગા આવે. જગતમાં કિચનમાં ફીસ કપાય છે, ઈંડાઓ ઉપડાય છે, મુરગીઓ કપાય છે, ત્યારે જૈનના રસોડામાં એ ક્લિયર પણ કપાઈ જાય તો આંખમાં આંસુ આવે. આ ક્યાંથી આવ્યું? આ સંસ્કાર ક્યાંથી આવ્યા? કારણ કે આપણે કેટલા ભાવ થયા ઘૂંટી ઘૂંટીને અહિંસાને દ્રઢ કરી હતી, તો હવે આ ભાવમાં ખોવાઈ ન જાય એટલા માટે પાછું એકલો શરૂ કરવો પડશે. શું કરવું પડશે? એકલો શરૂ કરે કે પુષ્પની પાંખડી જ્યાં દુભાય, ચિનવરની ત્યાં નહીં આજનાય. આ હું એક ફૂલની એક પાંખડી પણ ના દુભાવું, એક પત્તું પણ ના દુભાવું. એટલા માટે તો આપણે આ દિવસ લીલોતરીનો ત્યાગ કરીએ છીએ. એટલે આપણે જે પોસિબલ છે, આપણે જે હિંસા કરીએ છીએ એમાંથી મિનિમાઇઝ કરતા 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 આઠે આઠ દિવસ આપણા કેવી રીતે અમારી પડ, એટલે કે આત્માના વગડાવવાનું છે. આપણે કોઈ દ્વારિકામાં મગજમાં કે ત્યાં નથી વગડાવવાનું. આપણે ક્યાં વગડાવવાનું છે? આપણા આત્માની નગરીમાં, આપણા જીવનની નગરીમાં. આપણી બે બાઈ લાખી ચાર દિવસ હું કેવી રીતે હિંસાથી બચી? તો આવી ભાવના આ અમારી પઢન કહેવાય. અણુ અણુમાં હિંસા ન થઈ જાય, પાપ ન થઈ જાય, અશુભ કર્મ ન થઈ જાય, એની જાગૃતિની જ્યોત ચરતી રહે. એટલે આ 8 દિવસમાં આયુષ્યનો બંધ પડવાની સંભાવના સૌથી વધારે છે. મોટે ભાગે પરમાત્માએ એના જ્ઞાનમાં જોયું કે અત્યારે આયુષ્યના બંધ વધુ પડે છે, એટલે એક દિવસોને ત્રણ દે બનાવી દીધા કે મારો શાસનનો સાધક એવો એક પણ જીવ ઊંઘ તો ના ઝડપાઈ જવો જોઈએ. શું ના જવું જોઈએ? ઊંઘ તો ના ઝડપાવવું જોઈએ. હું એને જાગૃત કરું, ડંકા વગાડ્યા કે આવ્યા પછી જાગો, જીવો જાગો, જેનાથી જે બને તે કરો. જો આપણે આહારનો ત્યાગ કરી શકતા હોઈએ તો આ અવસર ઉત્તમમાં ઉત્તમ છે. આ 8 દિવસમાં એટલી આપણામાં એનર્જી છે, આ ગ્રહનું નક્ષત્રનું પણ સ્થાન એવું ઉચ્ચમાં હોય કે આપણને સપોર્ટ કરે. શાસન દેવતાનું પણ કમિટમેન્ટ છે કે એ પરમાત્મા આ શાસનના જીવો અશુભ ગતિથી બચી જાય એના માટે જે આરાધના સાધના કરશે એની સહાયતા માટે અમે 24 કલાક ઉભા છીએ. જો આપણે ક્યાંય જવું હોય આપણને ખબર હોય તો એની સિક્યુરિટી બરાબર છે, તે ટાઈમે આપણે છે. જો રાતના સિક્યુરિટી ન હોય તો આપણે અસલામત. એમ 8 દિવસમાં આપણી સિક્યુરિટી વેરી ટાઈટ, આપણને પૂરેપૂરું પ્રોટેક્શન મળશે. નાના મોટા ઉત્સર્ગો નહીં આવે. નાની મોટી જો નિકાચિત કર્મ હોય તો દેવતા કાંઈ મદદ ન કરી શકે, પણ જો નિકાચિત ન હોય તો આપણું કર્મ શું કરી શકે? સત્સાય કરી શકે. અને પરમાત્માને બોન્ડ આપનારા એવા ભગવાન મહાવીરના શાસન દેવતા હોય ભગવાનને પ્રોમિસ કર્યું છે કે તમારા નામે તમારા શાસનનો કોઈ પણ જીવ જો પુરુષાર્થ આદરશે તેનો હાથ પકડવા અમે તૈયાર છીએ. તો આપણા માટે બધું જ તૈયાર છે. હવે માત્ર શું બાકી છે? એકમાત્ર પુરુષાર્થ બાકી છે. શિવો મોહ દશાને કારણે આપણે સ્વજનો રોકીએ કે ના ભાઈ, તપ ના કરતા તમારા શરીરને ક્ષતિ આવશે. પણ શરીરમાં ક્ષતિ તો વગર તપશ્ચર્યાએ પણ અહીંથી ચાલતા ચાલતા લપસી ગયા અને સીધા હોસ્પિટલ ભેગા થઈ ગયા. અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને એનું ઓપરેશન આવી ગયું તો 3 દિવસ સુધી પાણી પણ બંધ કરાવી દેશે. તરીકે ના કરજે તો આવા કર્મના ઉદય આવે એ માવઠું કહેવાય. અને આપણે જાતે શેઠાએ તપ વગેરે કર્યો તો વરસાદ કહેવાય, કાણે વરસે તો વરસાદ કહેવાય, ને અટાણે કાંટાણા વિના વરસે તો માવઠું કહેવાય. તો માવઠું નુકસાન કરે. તો મારા તમારા જીવનમાં મોસમ છે વરસવાની, પરમાત્માની આજ્ઞામાં અર્પણ થઈને આપણાથી જે કંઈ દાન શીલ તપ અને ભાવ આ ચાર પ્રકારે ધર્મ થાય એ કરવાનો ભાવ રાખજો. થોડું ઘણું કષ્ટ પડશે, થોડી તકલીફ પડશે, થોડીક વેદના પણ થશે, થોડીક નબળાઈ પણ આવશે. પણ આવી વેદના, આવી નબળાઈ, આવી તકલીફ તો આપણે બીજા ઘણા બધા કારણો પર અનંત વાર ભોગવી છે. તો આ તો આપણી લેખે લાગી એવી વેદના છે. આમાં તો અનંત 1000 વર્ષ નારકીનો નેળ્યો, જેટલા અશુભ કર્મ અસારતાના કર્મ નરકમાં રહીને ખપાવે, સહી કરે, નિર્જરા કરે, એટલા જ કર્મોની નિર્જરા નાની જ્ઞાનમાં દેખાણો છે કે સમ્યક દ્રષ્ટિ જીવ સમજ્યું છે અને પરમાત્માની આજ્ઞામાં અર્પણ થયેલો છે એક ઉપવાસમાં ખપાવે. કેટલા? હવે 1000 વર્ષ નરકમાં કર્મ ખપાવવા તે જ દિવસનો ઉપવાસ કરી લેવો. એમાં પહેલું શું છે? એટલે જેનાથી શક્ય હોય એ તપના ભાવ રાખજો અને સાસુ દેવ સૌની રક્ષાને સહાય કરે અને આપણા ભાવમાં વૃદ્ધિ કરે એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જ્ઞાનીના જ્ઞાનથી ઓછી ઓછી કેવી કંઈ પણ કહેવાય હોય તો અજ્ઞાનતાનાથી કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્મી સામી
સર્વમંગળમંગળમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જયનમ જયતિ સાચનમ. બોલો ભગવાન મહાવીર સ્વામીજી જય. જૈન શાસન દેવકી જય. સદગુરુ દેવકી પ્રણામ.
Thank you.